પૂજ્ય બિનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 204 નો સાર.
મુનિઓનું ચિત્ત કહે છે પરમ જૈન મુનિઓ, જૈન મુનિ તથા પરમ જૈન મુનિઓ છે. પરમ જૈન મુનિ કહેવાય છે જૈન જેને જૈન નંદ છે. જૈન મુનિઓ જૈન માર્ગ કેવો હોય છે? અંતરમાં અંતરમાં પ્રગટે છે. જેને દિગંબર મુનિઓ જૈન મુનિઓ છે. અંતરમાંથી એને ભાવલિંગ ને દ્રવલિંગ, દ્રવથી મુનિ દશા છે અને અંતરથી પણ મુનિ દશા છે. બે રીતે જે મુનિપણું જેને છે એવા પરમ જીન યોગી, અંતરની દશા પ્રગટ થઈ છે એવા પરમ જીન યોગીશ્વર, એનું ચિત્ત ચૈતન્ય પરિણામ નંદનું પરિણામ જ, એ પરિણામ જ એવું સહજ થઈ ગયું છે. મુનિઓનું ચૈતન્યનું પરિણામ જ એવું સહજ થઈ ગયું છે. બહારથી ત્રસનો ઘાત એના શરીરના નિમિત્તે એની કોઈ ઘાતથી એકદમ એનું પરિણામ વિરક્ત થઈ ગયું છે. હિંસાથી એનું ચિત્ત એકદમ વિરક્ત થઈ ગયું છે. અંદર ચૈતન્યનું પરિણામ એવું થઈ ગયું છે. પોતાના સ્વભાવનો ઘાત જે એનાથી થતો હતો એ તો એને સ્વભાવનો ઘાત એને રોકાઈ ગયો છે અને બહારથી ઘાત પણ રોકાઈ ગયો છે. સમ્યક દર્શન થાય છે ત્યાં અમુક પ્રકારે રોકાય છે. જે અંદર ચૈતન્ય દ્રવ્યને જ ઓળખતો નહોતું, તો ચૈતન્ય દ્રવ્યને ઓળખ્યું સમ્યક દર્શનમાં, એના ઉપર દ્રવ્ય દ્રષ્ટિ થઈ. પણ હજી બહારના ઘાતથી જેવા મુનિઓ નિવૃત્ત થાય એવું નિવૃત્તિ થઈ નથી, એટલી દશા નથી. અને મુનિઓની દશા તો એકદમ બધા ઘાતથી નિવૃત્ત થઈ ગયા છે, અંદરથી વિરક્ત થઈ ગયા છે. એનું ચૈતન્ય પરિણામ ને જેવું થઈ ગયું છે. એને પોતાની ખાતર કરેલો આહાર, એને પોતાની શરીર ખાતર, એની ખાતર કરેલા આહાર પાણી કોઈ ત્રસ જીવની હિંસા થાય એ જાતનો એને ખોરાક હોતો નથી, એવી જાતનો એને પાણી હોતું નથી, એવી એની હાલચાલ હોતી નથી. એને કોઈ જાતની એના ત્રસ હિંસા થાય એનાથી પરિણામ એનો નિર્લેપ થઈ ગયો છે. એ એને પાલવતું જ નથી, એ જાતનો વિકલ્પ એને ઉઠતો જ નથી. કોઈ ખાવાનો પીવાનો શરીરના રોગ આવે તો પણ કોઈ જાતનું એને ત્રસની હિંસાથી નિવૃત્ત થયા છે. એમ છે ને, એનું પરિણામ નિરંતર એનું પરિણામ જ અંતરમાંથી એવું પૂરી થઈ ગયું છે. એને એની ખાતર ઘાત થાય એને પાલવતું જ નથી જરાય. અને જ્યાં એને ગ્રસ્તાશ્રમ છૂટી જાય છે તેને આ બધા વિકલ્પ છૂટી જાય. કુટુંબ પરિવાર ઉપરથી રાગ છૂટે છે, બધાથી છૂટે છે, શરીર ઉપરથી રાગ છૂટે છે. એની એને માટે ખરેલા આર પણ એ ત્રસ જીવનો ઘાત થઈની સ્થાવર નહીં કર, એ કાંઈ એને પાલવતું નથી, એ બધા જ છૂટી જઈ જાય એવું પરિણામ થઈ જાય. સહજ જે ચૈતન્ય છે તે છે, જે કુદરતી ચૈતન્ય, જે સહજ રૂપે સહજ પોતે જીવનારો પોતાથી જ છે. એને કોઈની ખોરાક થઈ ગઈ નથી. શરીર નભે ને એમાં ચૈતન્ય નભે એવું તો કઈ છે નહીં. એ ચૈતન્ય તો પોતે પોતાથી એનાથી શાશ્વત જ છે. એ કઈ ખોરાકથી ચૈતન્ય નભતો નથી, એ પોતે શાશ્વત જ છે. એનું પરિણામ જેવું થઈ ગયું છે. એને પોતાના શરીરને નભાવવા કોઈ આહાર પાણીમાં હિંસા દેખાય એને એને કોઈ જાતનું પાલવતું નથી. શરીર ટકે ન ટકે, નિર્દોષ આહાર પાણી મળે યા ન મળે એની કાંઈ એને પરવા નથી. પોતાને રસ ખાતર એક શુદ્ધા લાગે એ ખાતર કોઈ ખાતર પણ એને હિંસાથી છૂટી ગયા છે. બધી રીતે હિંસાથી છૂટી ગયા છે. ત્રસ ને સ્થાવર બે રીતે, કોઈ હાલતા ચાલતા જીવો કે સ્થાવર જીવો એ બધાથી છૂટી ગયા છે. સંયમ દશા એકદમ પ્રગટ થઈ ગઈ છે. કોઈ જાતના પોતાની ખાતર કઈ લૌકિક જોવાનું કે લૌકિક સાંભળવાનું કે લૌકિક બોલવાનું કે લૌકિક કઈ ખાવાનું કે કઈ બધાથી રાગ છૂટી ગયો છે. સાંભળવાનું હોય તો શ્રવણ કરે, શાસ્ત્ર જોવાનું હોય તો ભગવાનના દર્શન કરે, બોલવાનું હોય તો શાસ્ત્ર બોલે, બીજું બધી જાતની બધી બીજી વિકથાઓ છૂટી ગઈ છે, બીજું સાંભળવાનું છૂટી ગયું છે, મુનિઓને બધું છૂટી ગયું છે. જે હોય આત્માને લગતું હોય છે, સંસારને લૌકિકને લગતું બધું છૂટી ગયું છે. લૌકિક જનો સાથે વાતના સંભાષણ કરવું, લૌકિક વાતો કરવી, એ પણ બધું છૂટી ગયું છે. કોઈ કે છે આ કઈ કારણસર વાતચીત કરવી પડે લૌકિક જનો સાથે તો એ કઈ એને કોઈ પ્રભાવના ખાતર કહી વાત હોય, બાકી એને લૌકિક જનો સાથે વાતચીત પણ હોતી નથી, એવું એનું પરિણામ થઈ ગયું છે. ચૈતન પરિણામન એકદમ છૂટું પડી ગયું છે બધા, એટલે મુનિ દશા આવે છે કે પોતાની ઈચ્છાથી હાર લીધો કે કઈ કપડા છૂટી ગયા, હાર છૂટી ગયું, પાણી પોતાની ઈચ્છા, પાણી અચેત લેવાનું છે, સચેત પાણી પણ લેતા નથી, અચેત પાણી મળે તો લેવાનું છે. એવી રીતે પણ એનું શરીર નભવાનું હોય નભા કરે છે, એકલા જંગલમાં ફેર્યા કરે છે, કોઈ વાર ગામમાં આવે આરનો વિકલ્પ આવે ને, આર કઈક નિર્દોષ મળે તો લે છે, બાકી ન મળે તો પાછા જાય છે, આત્મામાં લીન થાય છે. મારે મારી ખાતર, મારા શરીર ખાતર કોઈ જીવને દુઃખ થાય, કોઈની હિંસા થાય આપણે ફાલવતું એ મુનિઓ એવી રીતે છૂટી જાય. અંદર સ્વભાવ ઘાતથી પણ છૂટી જાય છે, સ્વભાવનો ઘાત તો સમ્યક દર્શન જ્યાં થાય ત્યાં છૂટી જાય છે, પણ આ તો સ્થિરતા રૂપે પણ છૂટી જાય છે. અસ્થિરતા હતી એ પણ વધારે દીનતા થઈ જાય છે, ત્રાસ ને સ્થાવર બધી હિંસાથી છૂટી, ચૈતન પરિણમન એનું પરિણમન જ એવું થઈ ગયું છે. એને પરાણે રાખવું નથી પડતું કે હવે આ નિર્દોષાર નો મેળો, હવે ઠીક, હવે બધી ક્રિયાઓ પાળવી પડશે, અને જેને ક્રિયાઓનો બોજો થઈ ગયો હોય એવું નથી થતું કે હવે આ ક્રિયા તરસ લાગી છે ને હવે આ પાણી કઈ સચેત તો લેવાય નહીં, હવે આ પાળવું પડશે, આ ભગવાનના દિનેશ્વરના માર્ગમાં આવું છે કે મુનિઓએ આ સચેત લેવાય નહીં, પોતાને માટે કરેલું લેવાય નહીં, હવે આ બધું પાળવું પડશે, બોજો નથી ક્રિયા, સહજપણે આનંદથી બધું પાળે છે. હવે મુનિ દશા લીધી ને હવે આ કઈ મળતું નથી ને આ એવું નથી, એનું પરિણામ જ એવું છે. મારી ખાતર કઈ હોય મારે જોતું નથી, હિંસા કરીને જે થતું હોય એ કઈ મારી દેવું, એનું ચૈતન પરિણામ જ એવું સ્તર છે. એવી દશરી નભું હોય તો નભે, ન નભે તો કઈ નહીં, એવું છે. હું તમારા આત્મા, હું તો આત્મા છું, હું તમારા આત્મા માની છું, કઈ ન મળે તો કઈ તાડ તડકા પડે તો કઈ પરિગ્રહ ભેગા કરે, કઈ ઓઢવાના ભેગા કરે, કઈ નહીં, જે આવે સહન કરવાનું છે બધું, કઈ મારે મારા શરીર માટે કઈ નહીં. શરીર ક્યાં મારું જ છે, શરીર તો જુદું છે, હું તો આત્મા છું, આ શરીરને જે થતું હોય થવા દો. એટલા પુસ્તકો પરિસર સહન કરવાના, અંદરથી ગમે એવા પ્રસંગો આવે તો બધું સહન કરવાનું. ઉત્સર્ગ ને અપવાદ માર્ગે એવું ન હોય કે મુનિ ની ક્રિયા છોડીને અપવાદ માર્ગે જાય, એવું ન હોય. જેટલી મુનિઓની ક્રિયા હોય, મુનિઓની જે રીત હોય, એને જે માર્ગ હોય એ પ્રમાણે અપવાદમાં જાય છે. મુનિઓનો જે માર્ગ હોય છોડીને અપવાદ ન હોય, કે અપવાદ માર્ગ છે, કે પછી સદો સાર લેવો અપવાદ માર્ગ છે, નિર્દોષાર ન મેળો અને હવે આર વગર આ શરીર ટકી શકે એવું નથી, તો હવે કોમળ આચરણ વધારે સદોસર રહેવું, એવું કોમળ આચરણ ન હોય. મુનિના માર્ગ પ્રમાણનું કોમળ આચરણ હોય. આ તો બહાર આવે શુભ ભાવમાં એટલા પૂરતું કોમળ આચરણ છે. એ કઈ મુનિનો માર્ગ કઈ બીજું સદોષ લેવા માંડે એવો માર્ગ ન હોય તો એ તો એનું શિથિલતા થઈ ગઈ તો પડવા જેવું છે. એવું ન હોય, ઉત્સર્ગ અપવાદ અંદરમાં ધ્યાનમાં રહે ઉત્સર્ગ થાય અને બહારમાં આવે એ અપવાદ છે. અને ધ્યાન એકાગ્રતામાં વધારે રહે તો એ ઉત્સર્ગ રહે. બહાર અને શુભ ભાવમાં આવે એ અપવાદ થયો, પણ પછી કઈ સદોષ લેવો એ અપવાદ નથી. એવો ઉત્સર્ગ અપવાદ ન હોય. એમ અપવાદમાં જાય તો શિથિલ થઈ જાય. શ્રાવકોને અપવાદ એવો ન હોય કે જે શ્રાવકોની જે અમુક મર્યાદા હોય એવી જાતના શુભ ભાવે ના હોય, દેવગુરુ શાસ્ત્રની પ્રભાવના, અને જે શ્રાવકને યોગ્ય હોય એવા અર્પણી હોય. કે હવે આવી જાતના અર્પણી તો એને ઓલા ત્રસ ને હિંસા થાય એવી જાતના અર્પણી ન હોય. તો પછી શ્રાવક પોતાની મર્યાદા છોડીને અપવાદમાં ન જાય. ઉત્સર્ગ અપવાદ ને એવી મૈત્રી હોય છે કે જેમાં બહુ ત્રસ જેવો હોય, જે ઓલા ઉદમવર ફળોને પોતાની મર્યાદા છોડી અને એવા એવી જાતના અપવાદમાં ન જાય, એવો અપવાદ નથી હોતો. અપવાદ એટલે અશુભ ભાવથી બચવા, શુભ ભાવમાં રોકાય છે. એટલે મંદ કષાયમાં રોકાય છે, અંદર શુદ્ધ ઉપયોગમાં રહી શકતા નથી, અથવા શુદ્ધતાના પ્રયાસની અંદર એ અહીંયા નથી રહી શકતા, શુભમાં આવે છે. કેટલીક ઠેકાણાવી નિર્વિકલ્પ દશામાં ઉત્સર્ગને બહાર આવે તો અપવાદ, અને પ્રયત્ન અંદર હોય શુદ્ધ તરફનો તો ઉત્સર્ગ. બાહુબળી મને એમને ઉભાતા ઉત્સર્ગ શુદ્ધ ઉપયોગ તરફ પ્રયત્ન. આ પાણી શાસ્ત્ર શ્રવણ મનનની કઈ સુંદર, પણ એવું સખત કઠોર આચરણ કોઈ ન કરી શકે તો કે તેને તું તને ઉલટું નુકસાન થાય એવું બહુ કઠોર આચરણ કરવાથી તો અપવાદમાં આવજે. તો પણ અપવાદ પાછો એવું ન હોય કે એમાં તને શિથિલતા આવી જાય, એવું ન હોય. તો ઠીક મુમુક્ષુ બધે ઉત્સર્ગ અપવાદ પૂછે. અશુભ ભાવથી બચવા, શુભ ભાવમાં રોકાય એ અપવાદ છે. ઉત્સર્ગ તો એને હજી ખરો માર્ગ પ્રગટ્યો નથી. શુદ્ધ ઉપયોગમાં ઉત્સર્ગ શું ભેદ જ્ઞાનનો પ્રયાસ કરવો એ છે ઉત્સર્ગ. ઉત્સર્ગ અપવાદ તો જેને અંદર પ્રગટ્યો હોય એને તેને લાગુ પડે છે. પછી પૃથ્વી કાય, પાણી, વનસ્પતિ, કેટલાક સ્થાવર વાયરા, એ બધાના ઘાથી નિવૃત્ત હોય છે. સચેત પાણી પીતા નથી. પૃથ્વીમાં એ સચેત હોય છે. વનસ્પતિ, વાયરો, એ બધામાં પોતે કોઈની હિંસાનો વિકલ્પ એને છે નહીં. બધાના વચ્ચે એનું ચેતન પરિણામ નિર્લે વિરક્ત થઈ ગયું છે. ઘણી એનું ચિત્ત અંતિમ અવસ્થાને પામેલું ને નિર્મળ છે. અંતિમ અવસ્થા એટલે સાધક દશાની અંતિમ અવસ્થા છે કે જેમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું નિર્મળ ચિત્ત છે. અંતિમ અવસ્થા, આ બહારથી બધું છૂટી ગયું, હવે અંતરમાં પરિણમન ક્યાં જઈને ઉભું રહેશે? અંદરમાં એ કેવળ જ્ઞાન નહીં, વિતરાગ દશામાં જઈને ઉભું રહેશે. કારણ કે આ બધું બહારથી અને શરીરને લગતું બધું કાર્ય છૂટી ગયું છે. એ બધું છૂટી ગયું, હવે ચૈતન્ય પરિણામ અંતિમ અવસ્થાને પામેલું છે. ક્યાં જઈને ઉભું રહેશે? અંતરમાં નિર્મળ ચિત્ત થઈ ગયું છે. બધા હિંસાથી નિવૃત્ત થઈ ગયું છે, બધા રાગથી નિવૃત્ત થઈ ગયું છે, બધી રીતે સંયમ થઈ ગયો છે. માત્ર શુભ ભાવમાં જરા આવે છે, પણ આ બધા અશુભ થી આટલું બધું છૂટી ગયું છે. હવે ચિત્ત શુભ ભાવમાં બહુ રહી શકતું નથી, તો અંતિમ અવસ્થાને પામેલું ચિત્ત છે. કેવળ જ્ઞાન સુધી છેવટની ભૂમિકામાં મુનિની દશા એટલે કેવળ જ્ઞાને પહોંચવાની દશા છે. કેટલાક મુનિઓ તે ભાવમાં કેવળ જ્ઞાન પામે છે, કેટલાક પછી પામે છે, પણ એનું ચિત્ત અંતિમ અવસ્થાને પામેલું છે. વારનું બધું છૂટી ગયું છે, એની પાસે કઈ નથી. એકમાત્ર અશુભ ભાવ તો એકદમ ગૌણ થઈ ગયા છે જ નહીં એવા, માત્ર શુભ ભાવ હોય એમાં અત્યંત ઉદાસીનતા વર્તે છે. એમાં પણ ચિત્ત એકદમ નિર્લેપ છે. અંતિમ અવસ્થાને પામેલું એવું મુનિઓનું ચિત્ત નિર્મળ થઈ ગયું છે દોષ વગરનું, એવું એનું પરિણમન થઈ ગયું છે. અંદર કેવળ જ્ઞાનની તળેટીની અંદર કેવળ જ્ઞાન પાયમાં કે પામશે, ઉતરાગ દશા પાયમાં કે પામશે, મંદ કશાય એકદમ થઈ ગયો છે શુભ ભાવનું. ને બહારનું શરીરને લગતું કઈ છે નહીં, એનું ચિત્ત બહાર કેટલી વાર ટકી શકશે. અમુક શાસ્ત્ર સ્વાધ્યાય, ભગવાનના દર્શન, ગુરુની મહિમા આદિમાં અમુક ટાઈમ ટકે છે, પછી અંતર જાય, બહાર આવે, અંદરમાં જાય છે, એને લગતું ચિત્ત થઈ ગયું. અશુભ ઉપયોગ તો બહુ એકદમ છે કે નથી એવું થઈ ગયું છે. શુભ ઉપયોગ એ પ્રમાણે શુભ ઉપયોગ એ મર્યાદામાં આવી ગયો છે. જેટલું શ્રાવકોને બહારનું હોય છે કોઈ ઉમિયોને હોતું નથી, એ ઓછું થઈ ગયું છે. એનું ચિત્ત કે છે નમસ્કાર કરવા યોગ્ય છે. અંતિમ અવસ્થાને પામે મુનિ દશા એટલે અંતિમ અવસ્થા, સાધક દશાની ઉત્કૃષ્ટ દશા, સાધકોની ઉત્કૃષ્ટ દશા. એ દશાની પાછળ અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું મુનિઓનું પરિણમન છે. સાધક દશા સમ્યક દર્શનમાં પ્રગટ થઈ પછી પંચમ ગુણ સ્થાન આવે, પણ આ સાધુ મુનિ દશા તો સાધકની ઉત્કૃષ્ટ દશા છે. સાધક દશા સાધના કરનારની ઊંચીમાં ઊંચી દશા જોવી હોય તો મુનિઓની દશા છે. મુનિઓને હું કર્મથી મુક્ત થવા માટે નમ છું. મુનિઓ તો મુક્ત થઈ ગયા, એકદમ અંતરથી અત્યંત મુક્ત થયા, ને મુક્ત થવાની અંતિમ અવસ્થા છે. તો હું પણ એ કર્મથી મુક્ત થવાની માટે હું એમનો આદર કરું છું, હું એને નમન કરું છું વિમુક્ત થવાની માટે. મને પણ એવી દશાઓ, મને એનો આદર છે, મને એ પૂજનીય છે, મને વંદનીય છે, એને હું નમસ્કાર કરું છું, એનો આદર કરું છું, આવું છું, સમ્યક પ્રકારે એની ભાવના કરું છું, સ્તવના કરું છું અને નમન કરું છું. એટલે મુનિઓ ઉપર એટલી અને મારી ભાવના છે. મુનિ મુનિ પોતે કે પોતે મુનિ છે, અને પોતે પોતે મુનિઓની દશાની ને નમસ્કાર કરે છે. આવી ઊંચી દશા જે મુનિ પોતે મુનિ છે, અને પોતે ઊંચી ઊંચી દશાની ભાવના કરે છે કે જેનું ચિત્ત અંતિમ અવસ્થાને પામેલું છે એવા મુનિઓને હું નમન કરું છું, ભાવું છું, સ્તવન કરું છું. જ્ઞાનની ભાવના છે, વિતરાગ દશાની ભાવના છે, એટલે ઊંચી ઊંચી દશાની પોતે ભાવના કરે છે કે જે શ્રેણી માનનારા મુનિવરો જે છે એને ધન્ય છે એમ કરીને પોતે ભાવના કરે છે. મુનિના પરિણામની પોતે પોતે મહિમા કરે છે. પોતે મુનિ છે એને ગૌણ કરે છે, બીજા મુનિની ભાવના, બીજા મુનિને આગળ રાખીને પોતે વાત કરે છે. તળિયા છાયા ની આવે છે, કલ્પ વૃક્ષ જેવી સંયમની છાયા જ્યાં છે. સંયમની છાયા એટલે કલ્પ વૃક્ષની છાયા છે. કલ્પ વૃક્ષમાં એથી ફળ મળે એમ સંયમ જેને પ્રગટ થયો એમાં ઇચ્છિત ફળો મળે છે. મધુકર મન લોભાય, મુનિ ને મધુકર કહ્યું, મધુકર મન લોભાય.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.